તારીખ 16/2/1996 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 82. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
મોક્ષમાં પહોંચવાનો જરૂરી રસ્તો છે, એમ હાઈવે હોય છે. એ કેડી છે એ માર્ગે પહોંચવા માટેનો એપ્રોચ રહ્યો છે, નાનો રસ્તો છે. મોક્ષ માર્ગ સુધી પહોંચવામાં એક તબક્કે સ્વરૂપની ઓળખાણ થાય છે. એ ઓળખાણ થતાં અવશ્ય અવશ્ય અલ્પ સમયમાં મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ જાય છે. એમાં પણ કોઈ જીવો ભૂલ ખાય છે અને કલ્પિત નિર્ણય કરી બેસે છે તો ગ્રહિત મિથ્યાત્વમાં ચાલ્યા જાય છે. એ કેમ કરતા થાય છે કે રાગના આધારે જે વિચાર જ્ઞાન છે એ વિચાર જ્ઞાનથી સિદ્ધાંત શાસ્ત્રોનું અધ્યાત્મ શાસ્ત્રોનું અધ્યયન થાય છે, વાંચન વિચાર થાય છે અને વિચારતા વિચારતા નિર્ણય કરી લઈએ છીએ. ત્યારે પોતાના સ્વરૂપનો જે કલ્પિત નિર્ણય થાય છે એનું લક્ષણ એ છે કે એને પોતાના સ્વરૂપ સંબંધીની જિજ્ઞાસા બંધ થઈ જાય છે, પુરુષાર્થની ઉત્પત્તિ થતી નથી, સ્વરૂપ સન્મુખતા આવતી નથી અને સ્વરૂપનો એટલો મહિમા પણ જાગૃત થતો નથી. રાગની પ્રધાનતા છે, માટે વિચારમાં રાગ અને જ્ઞાનનું મિશ્રિત પણ છે. એટલે વિચાર દશા રાગ પ્રધાન પણ હોઈ શકે અને જ્ઞાન પ્રધાન પણ હોઈ શકે. જ્ઞાન પ્રધાન હોય તો તે યથાર્થ છે, રાગ પ્રધાન હોય તો તે યથાર્થ નથી. રાગ તે હું જે અનાદિનું રાગ આધારિત વૈચારિક પણ ચાલે છે તે યથાર્થ નથી. ભલે એમાં આત્માનો વિચાર હોય, આગમમાં કહ્યું એ પ્રકારે બંધ બેસતો સાચો વિચાર હોય તો પણ યથાર્થ નથી. અને જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન તે હું એમ એમાં હું પણ આવીને જે વિચાર ચાલે છે એ યથાર્થ છે. બંને વિચાર કહેવાય પણ વિચાર વિચારમાં બહુ મોટો ફરક છે અને તેથી એ વિચારોમાં થતો નિર્ણય એમાં પણ બહુ મોટો ફરક છે. એક કલ્પિત છે, એક વાસ્તવિક છે. કલ્પિત છે ત્યાં પુરુષાર્થ સ્વસન્મુખતા સ્વરૂપ મહિમા આ પ્રકારો આવતા નથી. વાસ્તવિક છે ત્યાં પુરુષાર્થનો ઉછાળો આવે છે, અપૂર્વ અને અનન્ય સ્વરૂપની રૂચિપૂર્વક મહિમા ઉત્પન્ન થાય છે અને જ્ઞાન અને પુરુષાર્થમાં સ્વરૂપ સંમુખતાના પ્રકાર ચાલુ થાય છે. આમ બંને વચ્ચે ફરક છે. એના પૂર્વમાં અવલોકન ચાલે છે, એ અવલોકનમાં પોતાના અસ્તિત્વની ખોજ અંતર શોધ ચાલે છે. મારું સ્વરૂપ કેવું એની અપૂર્વ જિજ્ઞાસા રહે છે. એ જિજ્ઞાસાને લઈને અવકાશ ઉત્પન્ન થાય છે. જ્ઞાન અને રાગ બંને તો વર્તી રહ્યા છે, એમાં જ્ઞાનને ચૂકીને રાગ તે હું એ પરિણમન અનાદિનું ચાલુ છે. જ્ઞાનને ચૂકેલો જીવ છે, હવે જ્યારે એને સમજવા મળ્યું કે હું તો જ્ઞાન સ્વરૂપી છું, તો ચાલતા જ્ઞાનમાં પોતાપણું સહજપણે માલુમ પડે છે, અને ત્યારથી એનો હુંપણાનો ફેરફાર થાય છે, અને જ્ઞાન તે હું એવો જ્ઞાન સ્વરૂપીનો નિર્ણય થાય છે. એ જ્ઞાન લક્ષણના આધારે થાય છે, એમાં જ્ઞાન વેદનના આધારે થાય છે. એ પહેલા અવલોકનનો પ્રોસેસ ચાલતો હોય છે. અને કોઈ પણ લાભ નુકસાન ના પ્રસંગો આવે છે, હરખ શોક ના ઉદય પ્રસંગો આવે છે, ત્યારે અવલોકન એ રીતે જ્ઞાન પોતામાં કરે છે. કેમ થયું વાત? અને લાભ નુકસાન, લાભમાં હરખાણો, નુકસાનમાં ખેદાણો, શું શું છે તારામાં જોઈએ? જ્ઞાન પોતે પોતાને અવલોકે છે. શું થયું? કાંઈ થયું નથી તો પછી કેમ કલ્પના કરી લાભ નુકસાન કે હરખ શોકનું? આ અભ્યાસ ચાલે છે, એના ઉપરથી હું જ્ઞાન સ્વરૂપ છું અને હું રાગ સ્વરૂપ નથી એવા નિશ્ચય ઉપર, એવા ભાવભાષણ ઉપર આવવાનું બને છે પ્રેક્ટિસના કારણે. જેમ કોઈ સાયકલ ઉપર બેલેન્સ શીખનારો માણસ પ્રેક્ટિસ કરતા કરતા એ બેલેન્સ કેમ રાખવું એ શીખી જાય છે, તો બેલેન્સ રાખવાનો એને અંદરમાં ભાવ ભાસે છે કે આમ બેલેન્સ રહી, આમ બેલેન્સ રહી, આમ બેલેન્સ રહી, આમ બેલેન્સ રહી. એ પ્રેક્ટિકલ સાઈડથી ભાવ ભાસે છે. ટુ વ્હીલર ઉપર જે બેલેન્સ રાખે છે તો એને પ્રેક્ટિસ દરમિયાન આવે છે ને, ભાવ ભાસેને એને પ્રેક્ટિસ દરમિયાન આવે છે. એમ અહીંયા અવલોકનની જે પ્રેક્ટિસ એ દરમિયાન રાગ અને જ્ઞાનનું જે અવલોકન ચાલે છે એમાંથી જ્ઞાન તે હું એવું ભાવભાષણ આવે છે. એવા અવલોકન વગર માત્ર વૈચારિક જ્ઞાનથી જે નિર્ણય કરવામાં આવે છે, જે નિર્ણયની અંદર ન્યાય, યુક્તિ, અનુમાન, તર્ક, આગમ આ બધા સાધનો હોય છે, અને એ બધા સાધનોથી મેળ ખાઈને નિર્ણય કરે છે બૌદ્ધિક સ્તર પર. એટલે આગમ અનુકૂળ નિર્ણય થાય છે, પણ યથાર્થ નિર્ણય નથી થતો. બે રીત જુદી જુદી છે, કામ કરવાની નિર્ણય કરવાની રીત જુદી જુદી છે. અજીતભાઈ આપણે અલવરવાળા છે, એ વાત કરતા હતા કે હું કેવી રીતે નિર્ણય ઉપર આવું છું આત્માના. હું જેમ જેમ શાસ્ત્ર વાંચતો જાઉં છું એમ આત્મા સંબંધી જે જે મને માહિતી મળતી જાય છે, એ માહિતી થી હું આવો આત્મા શાસ્ત્રકાર આવો આત્મા કહેવા માંગે છે અનેક ગુણથી અનેક ભેદથી એના કોન્સ્ટિટ્યુશનલ સાઈડથી દ્રવગુણ પર્યાય વગેરે એમ એને વિચારતા હું મારો આત્મા આવો છે એમ કન્ક્લુઝન હું કરી લઉં છું. અને એ મારું કન્ક્લુઝન છે એ મેળ ખાય છે શાસ્ત્ર સાથે, માટે મને લાગે છે કે મેં મારા આત્માનો નિર્ણય બરાબર કર્યો. તમે ના પાડો છો? હા બિલકુલ, હું તો ના પાડું છું, એ યથાર્થ નથી. ભલે આગમ સાથે મેળ ખાતો હોય, કેમ કે એ રીત જુદી છે, નિર્ણય કરવાની રીત એ જુદી છે. અને એ અવલોકનની પ્રેક્ટિસથી ભાવ ભાષણ આવે એ યથાર્થ છે. કેમ ધ્યાન બાર ગયું? અને મોક્ષલક્ષણની ચર્ચા જો ધ્યાનથી જોવે તો જ્ઞાન માત્રસ્ય સ્વસંવેદન સિદ્ધત્વાત એમ કહી, જ્ઞાન માત્ર છું એના વેદનથી એની સિદ્ધિ એટલે કે નિર્ણયની પ્રાપ્તિ છે, ઓળખાણની પ્રાપ્તિ છે, એનું સ્પષ્ટ વિધાન છે. એની સાથે પહેલી કરી કે આગમ યુક્તિ ન્યાય તર્ક અનુમાનથી મેળ ખાઈ ગયો, માટે બેસાડી દીધું કે આવો આત્મા છે, એમ મેળ ખાય છે માટે. એટલે અવલોકનમાં શું થાય છે કે પરપ્રવેશ ભાવમાં ફરક પડે છે. મારી વ્યાપકતા જ્ઞાનમાં છે ને રાગમાં નથી, શરીરાદીમાં નથી, એ પ્રકાર અવલોકનમાં ઊભો થાય છે, વિચારમાં નથી ઊભો થતો, એટલે નિર્ણય યથાર્થ થાય છે. હા, એ અવલોકનનો વિષય છે, એટલે જે વૈચારિક સ્તર છે એ અમુક જગ્યાએ સમાપ્ત થાય છે. એનું જે એના લિમિટેશન્સ છે એથી આગળ જઈને અવલોકનનું સ્તર છે, પ્રેક્ટિકલ નોલેજ છે એમ કે એ બંનેનું સ્તર જુદું છે આખું. હા હા, પણ એ હું પણ બદલવાનો પ્રોસેસમાં તો આવ્યો છે અવલોકનથી. અને જ્યારે એને જ્ઞાન વેદનથી એમાં હું પણ આવે છે ત્યારે નિર્ણય થાય છે, ત્યાં સુધી એનો પ્રયાસ ચાલે છે અવલોકન. એ પણ અવલોકનથી જ પકડાય છે, ત્યાં સુધી તો એને ખાલી તર્કથી અનુમાનથી નક્કી કર્યું છે. હા, એ શાસ્ત્રથી જ નક્કી કર્યું છે એમ. જ્ઞાનપણે વેદાય છે, સ્વાદના વિષય જેવું છે કે કાજુ પણ મોળા લાગે ને બદામ પણ મોળું લાગે ને પિસ્તા પણ મોળા લાગે, પણ ત્રણેયનો સ્વાદ જુદો જુદો. વેદનનો વિષય તો વેદનથી જ સમજાય, એની કોઈ વ્યાખ્યા નથી, નો ડેફિનેશન, એની કોઈ વ્યાખ્યા નથી. તમને ત્રણ ચીજ ખવડાવીશ, કેવું લાગે છે ગળ્યું લાગે છે, ખારું લાગે છે, તીખું લાગે છે કે નહીં. ત્રણેય મોળા છે તો ત્રણેય મોળામાં ત્રણેય ફરક શું? ચાલો તફાવત બતાવો. મરતું તીખું લાગ્યું ને મરી તીખા લાગ્યા, બેની તીખાશમાં ફરક છે કે નહીં? કેવું છે એને ડિફરન્શિયેટ કેવી રીતે કરશો? નથી શકે, સ્વાદ નો વિષય, ચાખી ને જ નથી થાય. વેદન નો વિષય એવો છે એટલે અવલોકન વિના એ ન સમજાય. જ્ઞાન નિધાવલોકનમાં આવે અને સામાન્યનું ગ્રહણ થાય ત્યારે જ વેદન પકડાય. ત્યાં સુધી વેદન પકડાય નહીં, માલુમ જ ન પડે એવી પરિસ્થિતિ છે. અને એ ત્યારે પણ જોકે તો આપણે 1002 નો વચનામૃત ગુરુદેવનું લીધું હતું સ્વાધ્યાયમાં કે વિકલ્પ વગરની જ્ઞાનની વેદના કેવી છે, ચાલતા રાગની થી ઉદાસીન થઈને ઉપેક્ષા કરીને. કેમ કે એ મિત્ર અપેક્ષામાં ઉભો છે રાગની, અને રાગ એને સારો લાગે છે, કસાય મનનો રાગ સારો લાગે છે મન કસાયવાળો, એની ઉપેક્ષા કરીને જ્યારે વેદનને મુખ્ય કરે છે ત્યારે એની સાથે શાંતિ આપોઆપ ઊભી થાય છે. એ ભાવ સ્વરૂપ છે એમ કરીને વાત લીધી. એ તો છે, રાગની મુખ્યતામાં એ આવી જ નહીં શકે. હવે 38મા પાને નીચેના પેરેગ્રાફથી વળી આત્મ સ્વરૂપનો યથાર્થ નિર્ણય ન થાય ત્યાં સુધી જિજ્ઞાસાની ભૂમિકા લંબાય છે, અને તે અપૂર્વ જિજ્ઞાસા જ નિર્ણયને લઈ આવે છે. અપૂર્વ જિજ્ઞાસા પૂર્વકની અંતર શોધ વગેરે નિર્ણય ના આવે. આ પ્રકાર ઉદભવે છે. ત્યારે ઓલામાં શું થાય છે કે જેમ જેમ શાસ્ત્ર વાંચતો જાય છે અને એનું કન્ક્લુઝન કરતો જાય છે તેમ તેમ એની જિજ્ઞાસા સમાપ્ત થતી જાય છે અને અંતે જિજ્ઞાસા મરી જાય છે. કેમ કે એને એમ છે, મને ખબર છે કે આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે, આત્મા ત્રિકાળી દ્રવ્ય અનંત ગુણનું અભેદ સ્વરૂપ છે, એ તો મને ખબર છે. એ ખબર છે એમાં જિજ્ઞાસા ગઈ અને સમસ્યા ઊભી રહી કે હવે અંતર્મુખ થવું કેવી રીતે, પુરુષાર્થ કરવો કેવી રીતે, પુરુષાર્થ થાય કેવી રીતે, મહિમા આવે કેવી રીતે. ખબર તો છે કે અનંતુ સામર્થ છે પણ મહિમા તો જાગ્રત થતો નથી. એવું તો ભાસવા લાગે એટલે મહિમા હમાય નહીં અંદર, એવી પરિસ્થિતિ થાય ભાસવા લાગે છે. અપૂર્વ જિજ્ઞાસા જ નિર્ણયને લઈ આવે છે અને ત્યારે એ જિજ્ઞાસાનું કાર્ય યથાર્થપણે પૂરું થાય છે. એમાં શું થાય છે કે આપણે ત્યાં ગુરુદેવની કૃપાથી સિદ્ધાંત શાસ્ત્રનો સ્વાધ્યાય સારો ચાલે, એની ચર્ચાઓ ચાલે, આપણને આત્મા કેવો છે બધાને ખબર પણ પડી. વર્ષો વીતી ગયા, કામ થતું નથી, પછી મૂંઝાવાના વાળા આવે. આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, ગુરુદેવમાં આખું વ્યાખ્યાન ટેપમાં સમજાઈ જાય, આપણું તો કામ થતું નથી. એટલે એ નિંધાવાનો વારો આવે કે હવે કામ કરવું કેવી રીતે, ક્યાંથી શરૂ કરવું, હવે આટલું બધું સમજ્યા પછી શરૂ ક્યાંથી કરવું એ મોટાભાગના ખબર નથી. કે શરૂ ક્યાંથી કરવું, સમજાય છે બધું, હવે ક્યાંથી મારે શરૂ કરવું એમ થઈ જાય. તો શું થયું આવવાના પ્રકાર બહુ થાય. કેવી રીતે સમજાણું તો છે, હવે ઘટતા ઓછી હશે માટે આપણને અનુભવ થતો નથી. તો જે સમજાણું છે એને દ્રઢ કરવા માટે તેના તે શાસ્ત્રો ફરી ફરીને વાંચીએ, ફરી ફરીને સાંભળીએ, આવો એક મિસકોન્સેપ્ટ પણ ઉભો થઈ જાય છે કાર્ય પદ્ધતિ સંબંધીને. એટલે મિશ્રણ એક બાજુ ફેરીએ, બીજી બાજુથી તેનું છે કોઈ આકરણ. આવી પરિસ્થિતિ પણ ચાલે છે, સ્પષ્ટપણે જોવામાં આવે છે. એટલે નિર્ણય જયારે નિર્ણયને લઈને આવે છે જિજ્ઞાસા, ત્યારે જિજ્ઞાસાનું કાર્ય પૂરું થાય છે અને જ્ઞાનમાં અવભાષિત થયેલ આત્મ સ્વરૂપની અનન્ય રીતિ પૂર્વક પુરુષાર્થની પૂર્ણા ચાલુ થાય છે. આ એનું મુખ્ય ચિંતન છે, ઋષિ અને નૈવિધિ અનન્ય રીતિપૂર્વકનો પુરુષાર્થ ચાલુ થાય છે. આમ યથાર્થ પ્રકારે જિજ્ઞાસાના સ્તરથી આગળ વધવાને બદલે અયથાર્થ નિર્ણયને લીધે જો જિજ્ઞાસા વૃત્તિ બંધ થાય કે મને ખબર પડી ગઈ મારો આત્મા આવો છે, તો સ્વરૂપના વિષયમાં ઊંડાણમાં જવાની જ્ઞાનની સૂક્ષ્મતા થતી નથી. જ્ઞાન સ્થૂળ થઈ જાય, જ્ઞાન શુષ્ક થઈ જાય શું, અને ઉલટાનું તેનું જ્ઞાન વધારે સ્થૂળતા ક્રમે કરીને ધારણ કરે છે, ક્રમશઃ ધારણ કરે છે, અને સાથે સાથે જ્ઞાનની શુષ્કતા આત્મરુચિના અભાવને લીધે શુષ્કતા આદિ પ્રકાર પણ ઉપજે છે. આ અયથાર્થ નિર્ણયના લક્ષણો છે. વળી યથાર્થ પ્રકારે નિર્ણય ન બદલાયો હોવાને કારણે અનાદિ વિપરીત નિર્ણય યથાવત રહે, વિપરીત નિર્ણય તો એમને રહી ગયો. તે કારણથી લૌકિક મહત્વવાળી જે જે વસ્તુઓ અને પ્રસંગ છે તેની મહત્તા અભિપ્રાયમાં ચાલુ રહી જાય છે. આત્માનો મહિમા આવ્યો એનો અર્થ શું, કે જગતના પદાર્થોનો મહિમા હતો તે ગયો, બે એક સાથે તો રહીએ નહીં. જ્યારે યથાર્થ નિર્ણય ન હોય તો ઓલો એમને એમ રહી જાય, જગતના પદાર્થોનો મહિમા, પ્રસંગોનો મહિમા, એમાં જગતની જગતમાં મહત્તાંકાણી છે એમને એમ જ રહીએ, એમાં કાંઈ ફેરફાર નથી થતો. તેથી તે ઉલટી દિશાનો પ્રયત્ન ચાલુ રહેવાથી જેની મહત્તા હોય એ દિશાનો પ્રયત્ન રહે, અને એ પ્રયત્ન ચાલુ રહેવાથી પ્રયત્નની દિશા પણ બદલાતી નથી. પ્રયત્નની દિશા જે ઉલટી છે તે ઉલટી જ રહે છે, પરસન્મુખ છે તે પરસન્મુખ જ રહે છે. અર્થાત અનાદિના બાધક કારણની હાનિ થતી નથી. એ જે ઉલટો પુરુષાર્થ છે એ તો બાધા કરે છે, એમાં તો કઈ ફેર પડ્યો નહીં. મૂળમાંથી ફેર પડવો જોઈએ તે અહીં નિર્ણયની ભૂમિકામાં પડવો જોઈએ. આખી દિશા બદલવાનો જે મૂળમાંથી ફેરફાર થવો જોઈએ તે આ ભૂમિકાથી થવો જોઈએ, નહીં તો ધાર્મિક બુદ્ધિથી કરવામાં આવતી અનેકવિધ પ્રવૃત્તિઓમાં, ધર્મ પ્રવૃત્તિઓમાં પણ યથાર્થતાનો અભાવ રહે છે. ધર્મ પ્રવૃત્તિ થાય યથાર્થપણે ન થાય. શાસ્ત્રમાં વાંચવામાં આવે પૂજા ભક્તિ થાય, દયાદાન થાય, યાત્રા આદિ થાય, પણ એમાં ક્યાંય યથાર્થતા નથી. પછી જોકે બાહ્ય દેખાવની અપેક્ષાએ સ્વાધ્યાય, પૂજા, ત્યાગ, વ્રત, દાન, યાત્રા આદિમાં કઈ અયોગ્ય દેખાવ ભલે ન દેખાય તો પણ ઊંધા અભિપ્રાયને ના સદભાવમાં તો પણ ઊંધા અભિપ્રાયના સદભાવમાં પ્રયોજન અન્યથા થઈ જાય છે. જે સુખ મોટી થાય છે એ પ્રયોજનને થાય છે. વર્તમાનમાં મારું પ્રયોજન સધાય છે કે નહીં એ કાંઈ ખબર પડે નહીં, એટલે પ્રયોજન અન્યથા થઈ જાય છે. અને તેનું તે કરવું એ સાધન જ સાધ્ય થઈ જાય ત્યાં. જે બાહ્ય ધર્મ સાધન છે એ સાધ્ય થઈ જાય છે. કેમ કે જે સ્વાધ્યાય કરતા હોય એ વધુમાં વધુ સ્વાધ્યાય કરવા લાગે, જે પૂજા કરતા હોય વધુમાં વધુ પૂજા કરવા લાગે. અર્થાત આત્માના લક્ષ્મીનાની તે પ્રવૃત્તિઓ પ્રયોજનભૂત કાર્ય માટે નિષ્ફળ થાય છે અને પ્રાય રૂઢિગતપણે એટલે કે આત્મજાગૃતિના અભાવપૂર્વક તે ક્રિયાઓમાં જીવ ગોઠવાઈ જાય છે. મોટાભાગના જીવો એમાં ગોઠવાઈ જાય છે, રૂઢિગતપણે ગોઠવાઈ જાય છે. એ રોજ શું કરવું, નિવૃત્તિ લઈને નિવૃત્તિ ક્ષેત્રમાં રહેતા હોય, ચાલો આપણે ગુરુદેવનું જે સાધનાધામ સોનગઢ છે રહી જઈએ, સવારમાં શું કરવું કે ઉઠીને તૈયાર થઈને પૂજા કરી લેવી, પછી પ્રવચન સાંભળી લેવું, પછી જે એને ઘરે વાંચવાનો જેવો કોઈ ક્રમ ગોઠવ્યો હોય તો એ કરી લેવું, એમાં ગોઠવાઈ જાય. પ્રયોજન સધાણું કે નહીં શું અંતર લક્ષણ આવી જાય. અને રોજ આટલું કરીએ છીએ ને આટલા વર્ષથી આટલું કરીએ છીએ એ ગણતરીનું સંતુષ્ટપણું પણ થઈ જાય. ચાલો આપણે આવા પવિત્ર સ્થાનમાં રહીને રોજ આ કરીએ છીએ. આપણે હવે કાંઈ બીજી સાંસારિક પ્રવૃત્તિ તો કરતા નથી, એ રીતે ગોઠવાઈ જાય છે. અને ઊંડે ઊંડે સંતોષાઈ જાય છે અને તે જ અનર્થનું કારણ બને છે. એ પ્રકારે જેને અનર્થનું કારણ બને છે. વળી ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર જીવ ભલે લૌકિક પદાર્થોનો ત્યાગ કરીને, એટલે વ્યવસાય નોકરી જે કાંઈ હોય અથવા લૌકિક વ્યવહાર હોય એ છોડીને અશુભ પ્રવૃત્તિથી દૂર થઈને દોષ મટાડવાની ઈચ્છાથી અને ગુણ પામવાની ભાવનાથી શરૂઆત કરે છે ત્યારે ઉપરોક્ત પર્યાયાશ્રિત પ્રયોજન મુખ્ય હોય છે. કે મારે સુધારો કરવો છે એટલે હું લૌકિક પ્રવૃત્તિનો પ્રકાર છોડીને ધાર્મિક ક્ષેત્રમાં ધાર્મિક પ્રવૃત્તિમાં મેં પ્રવેશ કર્યો, તો એની અંદર મુખ્ય શું હોય છે કે મારી જે વર્તમાન સ્થિતિ છે એમાં મારે સુધારો કરવો છે. એટલે પ્રયોજન છે એ પર્યાયાશ્રિત મુખ્ય રહ્યું, એની મુખ્યતામાં એને આ ફેરફાર કર્યો. પરંતુ પર્યાયમાં ફેરફાર કરવાનું પ્રયોજન હોવા છતાં પણ તે વ્યવહારનીના વિષયમાં જાય છે. આખરમાં એ વ્યવહારનીનો વિષય છે, પર્યાય પોતે તો વ્યવહારનીનો વિષય છે. અને મુખ્ય તો નિશ્ચય છે, નિર્ણયના કાળમાં મુમુક્ષુનું પરિણમન ગુણાટ ક્યાં ખાય છે કે જેવું દ્રવ્ય પ્રતિભાસે છે એટલે દ્રવ્યની મુખ્યતા આવી જાય છે. ભલે પર્યાય સુધારવાના પ્રયોજનથી એણે પ્રવેશ કર્યો છે ધર્મના ક્ષેત્રમાં તો પણ એની ગૌણતા થઈ જાય. આ પ્રકાર જૈન દર્શન સિવાય ક્યાંય નથી આવતો, કેમ કે દ્રવ્ય દ્રષ્ટિનો વિષય ક્યાંય નથી. અને એ ક્યારેની મુખ્યતા બદલાય છે, પર્યાયની મુખ્યતા કયા સ્તરે બદલાય છે પ્રયોજન પર્યાયનો સુધારો હોવા છતાં પણ મુખ્યતા દ્રવ્યની આવી જાય છે, સ્વરૂપ નિશ્ચય થાય ત્યારથી. હા, અર્થાત નિશ્ચયના વિષયભૂત દ્રવ્યને મુખ્ય રાખવું જોઈએ, તેમ યથાર્થ સ્વરૂપ નિર્ણય વિના થતું નથી. પર્યાયની મુખ્ય કાર્ય કરે એટલા માટે જ્યાં સ્વરૂપ નિશ્ચયનું પ્રકરણ નથી ત્યાં બધી ધર્મ પ્રવૃત્તિ પર્યાયની મુખ્યતાથી ચાલે. આ પ્રકાર બની જાય છે. એટલે જે દ્રવ્યાશ્રિત દ્રવ્યની મુખ્યતા આવવી જોઈએ પ્રકારમાં આવવાના બદલે એનાથી દૂર ગયો છે. આવી થોડીક અંદર અટપટી લાઈન છે, તબક્કો આખો બદલાઈ જાય છે અને એકદમ ગુણાત ખાઈ જાય. પરિણામ મનમાં ગુના થઈ ગયું, પ્રધાનતા છૂટી ગઈ, પર્યાય એવું બને. ત્યારે મારું સ્વરૂપ પરિપૂર્ણ શુદ્ધ, હવે આમાં શું કરવાનું બોલીએ છે? આ સ્વરૂપમાં કાંઈ કરવું એ કલ્પના ખલાસ થઈ જાય છે અને પર્યાય આપોઆપ શુદ્ધતાના માર્ગે પરિણામથી અવલોકનમાં આવે છે. એટલે કર્તૃત્વ બુદ્ધિ જે પર્યાયની છે એકદમ ઠંડી થઈ જાય. કર્તૃત્વ બુદ્ધિ એ કાંઈ કરવાનું નથી. પછી તો સ્વરૂપનો મહિમા જ પર્યાય એટલી બધું કરે છે કે મહિમામાં એ ડૂબેલી રહે છે અને પર્યાયને સુધારવાનો એને ગૌણ થઈ જાય છે અને પર્યાય સુધરતી જાય છે અને ત્યારે જ પર્યાય સુધરતી જાય છે. એક તબક્કે સત્પુરુષના મહિમામાં પર્યાયને સુધારવાનું ગૌણ કર્યું, આ બીજા તબક્કે સ્વરૂપના મહિમામાં પર્યાયને સુધારવાનું ગૌણ કર્યું. આમ પર્યાય દ્રષ્ટિ છે એ છૂટવાના બે કારણો બને છે. એક સ્વરૂપ નિશ્ચય પહેલા બને છે, એમાં સત્પુરુષનો આધાર છે, અને એક સ્વરૂપ નિર્ણય પછી બને છે, એમાં સ્વરૂપનો આધાર છે. આમ બને બંનેમાં મહિમા જ એને બચાવે છે. તેમ યથાર્થ સ્વરૂપ નિર્ણય વિના થતું નથી અને પર્યાયાશ્રિત પ્રયોજન જ એકાંતે મુખ્ય થઈ જાય છે. છે પર્યાયાશ્રિત પ્રયોજન, પણ એનો એકાંત થાય તો પણ મુશ્કેલી છે. પર્યાય દ્રષ્ટિ છૂટે નહીં જે અનાદિની છે. છતાં તે પ્રયોજન સિદ્ધ થવાની વિધિ તેના હાથમાં આવતી નથી. પર્યાયને સુધારવું છે પણ યથાર્થ પ્રકારે પર્યાય સુધારવાની વિધિ એના હાથમાં આવતી નથી. ગુરુદેવ બહુ સરસ દ્રષ્ટાંત આપે. આંબે મોર આવ્યા પછી નાની નાની કેરી ખાટતી, આપણે ગુજરાતીમાં એને કહીએ છીએ, ખાટી હોય ને, ખાટતી આવે છે. એ કેરી મોટી થાય ને પાકે અને એમાં મીઠો રસ થાય ત્યાં સુધી એને પાણી ખાતર બધું બરાબર મળવું જોઈએ, પણ એ પાણીને ખાતર એ કેરીને ન દેવાય. મૂળમાં પાણીનું સિંચન થવું જોઈએ, એ જ એની વિધિ છે કેરી પકવવાની. ત્યાં પાણીની બાલદી લગાડે તો કેરી બગડી જાય. એમ અહીંયા પણ મૂળમાં પર્યાયનું પ્રભાવ સ્થાન, ઉદ્ભવ સ્થાન એવું જે દ્રવ્ય છે ત્યાં સિંચન થવું જોઈએ. આપોઆપ પર્યાય શુદ્ધ થઈ જશે એ એની વિધિ છે. છતાં તે પ્રયોજન સિદ્ધ થવાની વિધિ તેને હાથમાં આવતી નથી. ધર્મ પ્રાપ્તિની ઈચ્છાવાળો જીવ પણ જો ક્યાંય પણ પર્યાયની મુખ્યતામાં અટકી જાય તો ધર્મ કે જે દ્રવ્યની મુખ્યતામાં દ્રવ્યને આશ્રય પ્રગટે છે તે પ્રગટ થતો નથી. ધર્મ તો દ્રવ્યની મુખ્યતામાં દ્રવ્યને આશ્રય પ્રગટે છે, પર્યાયના આશ્રય દ્રવ્ય નથી પ્રગટતો. પ્રવચન સારની જ્ઞેય અધિકારની પહેલી ગાથામાં એ વાત લીધી કુંકુંડ આચાર્યજીએ કે અર્થ છે તે દ્રવ્ય, ગુણ પર્યાયમય છે પણ પર્યાય મૂંઢા તે પરસમયા, એકનું એક ફ્રેજ નાખી દીધું ચોથા ચરણમાં. દ્રવગુણ પર્યાયની વાત કરી અને સીધું જ કહી દીધું કે જો પર્યાય મૂંઢા તે પરસમયા છે, પર્યાયની મુખ્યતામાં મૂંઢાઈ જ નહીં, પરસમયમાં ચાલ્યું જ એટલે જીનમતની બહાર જઈશ. એટલી વાત ધ્યાન રાખવાની શું જરૂર પડી કે અધ્યાત્મ શાસ્ત્ર છે, કેવળ દ્રવ્યાનુયોગનું શાસ્ત્ર નથી. નહીંતર ચાલ્યો છે આખો દ્રવ્યાનુયોગ કે દ્રવ્યનું અસ્તિત્વ કેવું, દ્રવ્યગુણ પર્યાયમય ઉત્પાદમય ધ્રુવમય અસ્તિત્વ કેવું એની ચર્ચા ચાલે. પણ પહેલાં જ એમને નોટિસ મૂકી ગયા કે સબ્જેક્ટ ટુ કન્ડિશન કે પર્યાય મૂંઢા તે પર સમયા, એ ધ્યાન રાખજો. અર્થાત શાસ્ત્ર ભાષા એ જે વ્યવહાર નહીંના પક્ષમાં અટકી જાય છે, અનાદિનો વ્યવહાર નહીંનો પક્ષ છે અને ત્યાં એ પર્યાયના સુધારવાના પ્રયોજનથી ત્યાં અટકી જાય છે. આ વ્યવહાર નહીંનો પક્ષ પણ પક્ષ સ્થૂળતા ધારણ કરે છે ત્યારે તે જીવને કોઈને કોઈ બાહ્ય ક્રિયાનો આગ્રહ રહ્યા કરે છે. પછી જે બાહ્ય ક્રિયા છે એના આગ્રહમાં પણ આવ્યા વગર રહેતો નથી. એ મુમુક્ષુની ભૂમિકામાં બાહ્ય ક્રિયાનો આગ્રહ ન સેવાય, બાહ્ય ક્રિયાનો આગ્રહ દ્રઢ ન થાય એ એક લક્ષ્યગત પાઠ હોવું જોઈએ. ધર્મક્રિયામાં પણ બાહ્યક્રિયાનો આગ્રહ રહી જાય છે, તો બાહ્યક્રિયાનો આગ્રહ એને બાહ્ય પરિણામોની પકડમાં રાખશે અને એ પકડ એને અંતર્મુખ થવામાં નડશે, અવરોધ કરશે. આ પરિસ્થિતિ આવે છે. અને વ્યવહારનો સૂક્ષ્મ પક્ષ રહી જાય છે ત્યારે તે જીવની દ્રષ્ટિ વર્તમાન પર્યાયમાં વર્તતા ઉદયભાવો અને ક્ષાયોક્ષમિક ભાવો ઉપર રહ્યા કરે છે. ઉદયભાવમાં શુભ ભાવ કેવા થયા અને ક્ષયોક્ષમ ભાવમાં જે જ્ઞાન વર્તે છે, જ્ઞાન ક્ષયોક્ષમ ભાવે વર્તે છે. જ્ઞાનમાં બે જ ભાવ છે, એક ક્ષયોક્ષમ અને એક ક્ષાયિક. 13મા ગુણસ્થાને ક્ષાયિક ભાવ છે, ત્યાં સુધી 12મા ગુણસ્થાન સુધી ક્ષયોક્ષમ ભાવે વર્તે છે. એટલે એના ઉપર દ્રષ્ટિ રહ્યા કરે છે, ક્ષયોક્ષમ કેટલો વધ્યો, ક્ષયોક્ષમમાં ભૂલ થઈ કે ન થઈ, અને ઉદયભાવમાં શુભ ભાવ એમાં એમાં દ્રષ્ટિ રહ્યા કરે છે. અર્થાત શાસ્ત્ર જ્ઞાનના ઉઘાડની મુખ્યતા અથવા તત્વજ્ઞાન વિષયક કષાયની મંદતાવાળા વિકલ્પોની મુખ્યતા રહી જાય છે. અને તેમ થવાનું કારણ યથાર્થ સ્વરૂપની એટલે નિજ દ્રવ્ય સ્વભાવની ઓળખાણ થઈ નહીં તે છે. એનું કારણ તો તે છે કે ઓળખાણ થઈ નહીં એટલે આ પ્રકારમાં આવ્યા વગર રહેશે નહીં. અત્રે એ સ્પષ્ટ સમજવા યોગ્ય છે કે જ્યાં સુધી વ્યવહારનેના પક્ષનો સદભાવ રહે છે ત્યાં સુધી મિથ્યાત્વનો ત્યાગ થતો નથી. એક વખત અનાદિનો જે વ્યવહારનેનો પક્ષ છે એ એક વખત તો છૂટી જવો જોઈએ, અને સ્વરૂપની ઓળખાણપૂર્વક નિશ્ચયનયનો પક્ષ આવવો જોઈએ, પછી જ પક્ષાંતર ક્રાંતિ થવાય. પક્ષ પલટો થયા વિના, પક્ષમાં ઊભો છે અને પક્ષ બદલાયા વિના સીધો કોઈ પક્ષાંતિક્રાંત થાય એવું બનતું નથી. અને એ પક્ષ બદલવામાં સ્વરૂપ નિશ્ચયનો તબક્કો એ એક જ તબક્કો એવો છે કે જ્યાં પક્ષ પલટો થાય છે, પછી જ મિથ્યાત્વનો અભાવ અથવા ત્યાગ થાય. એ પહેલાં મિથ્યાત્વ કોઈનું ન મળે, આ વસ્તુ સ્થિતિ છે. પછી શાસ્ત્ર સ્વાધ્યાય કરનારા જીવોનો એક પ્રકાર છે, એ પ્રકાર ઉપર થોડીક ચર્ચા કરી છે. Thank you very much.